समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां गाथा 197 निजरा अधिकारमां आपणे पूरी करी। हवे गाथा 197 पछीथी अमृतचंद्राचार्य भगवान कलश 136 कहे छे। ए 136 कलश शुरू करता पहला गाथा 197 नु सहज पुनरावर्तन करिए तो एमा ए वात आवी के विषयों ने सेववा छता ए विषयों ने सेवतो नथी, कोण सम्यक दृष्टि, अने विषयों ने नहीं सेवतो देखाता छता ए विषयों ने सेवे छे, कोण तो मिथ्या दृष्टि। एटले कोई कार्य संबंधी क्रिया वर्ते छे तो पण एनो ए करनारो नथी एम ए सम्यक दृष्टि छे। सम्यक दृष्टि ए आपणने कार्यमां देखाय छताय एने एमां स्वामित्व नथी, एमां रस नथी, रुचि नथी, एटले एनो ए करनारो नथी, अने करनारो नथी तो पछी एने आश्रव ने बंद थता नथी। हवे आ वात पछी आगळनी गाथानी सूचना रूपे अमृतचंद्राचार्य भगवान कलश 136 कहे छे। तो कलश 136 सम्यक दृष्टेर भवति नियतम ज्ञान वैराग्य शक्ति ही स्वं वस्तुत्वं कलई तुमयं स्वान्य रूपाति मुक्त्या यस्मा ज्ञात्वा व्यक्तिकर्मिदं तत्वतः स्वं परं च स्वस्वी नास्ते विरमति परात सर्वतो राग युगात। कलश 136 ना अर्थमा अहिया कहे छे कि सम्यक दृष्टे नियतम ज्ञान वैराग्य शक्ति ही भवती, एटले के सम्यक दृष्टि ने नियम थी ज्ञान अने वैराग्य नी शक्ति होय छे। जो अगाउ आ वात आपणे करी गया, अगाउनी गाथामां बे गाथामां ए वात आवी कि सम्यक दृष्टिने ज्ञानने कारणे आश्रव अने बंध थता नथी, सम्यक दृष्टिने वैराग्यनी शक्तिने कारणे एने नवा कर्म बंध थता नथी। आवी बे गाथा ज्ञाननो महिमा अने वैराग्यनो महिमा दर्शावनारी कुंकुंदाचार्य भगवाने कही। અહીંયા કળશમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિને આવું જ્ઞાન અને વૈરાગ્ય તો નિયમથી હોય છે, હોય જ છે, એમાં કોઈ બે મત નથી। સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે। યસ્માત અયમ સ્વ અન્ય રૂપ આપતી મુક્ત્યા, કારણ કે તે એટલે કે સમ્યક દ્રષ્ટિ સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે સ્વમ વસ્તુત્વમ કલયિતુમ પોતાના વસ્તુત્વનો યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવા માટે ઇદમ સ્વમ ચ પરમ, આ સ્વ છે અર્થાત આત્મ સ્વરૂપ છે અને આ પર છે. વ્યતિકરમ તત્વ તો જ્ઞાત્વા સ્વસ્મિન આસ્તે, એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે, સ્વમાં ટકે છે. અને પરાત રાગ યોગાત સર્વતઃ વિરમતી, એટલે પરથી રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. આ રીત જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહીં. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ છે, કારણ કે તે રાગ અને એના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. અને એવું વિરમવું એને એવી જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહીં. સ્વને ગ્રહણ કરવું અને પરનો ત્યાગ એ વિધિ વડે એ સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે છે. અને પરમાર્થે એવું ભેદ જ્ઞાન કરીને સ્વને જાણીને સ્વમાં રહે છે, સ્વમાં ટકે છે. એટલે કે રાગને અને એના યોગને છોડીને એ સર્વ પ્રકારે રાગથી રહિત થઈને સ્વમાં રહે છે. અને આવું ત્યારે જ શક્ય થાય કે જ્યારે સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય. શ્લોકમાં ઘણી વાત એક સાથે કરી દીધી છે. સમ્યક દ્રષ્ટિની શક્તિની વાત, સમ્યક જ્ઞાન વૈરાગ્યની વાત પણ કરી છે, અને મહત્વની વાત અહીંયા એ કરી છે, સ્વ અન્યરૂપ આપતી મુક્ત્યા, એટલે કે સ્વરૂપનું ગ્રહણ. સ્વ અને અન્ય રૂપ એટલે સ્વરૂપ અને અન્ય રૂપ, એમાં અનુક્રમે આપતી અને મુક્ત્યા એટલે કે સ્વની આપતી એટલે સ્વનું ગ્રહણ, અને મુક્ત્યા કોનું તો કે પર અન્ય અન્ય રૂપનું મૂકવું એટલે એનો ત્યાગ. સમ્યક દ્રષ્ટિ જીવ સ્વ અન્ય રૂપ આપતી મુક્ત્યા, એટલે કે સ્વરૂપની આપતી અને અન્ય રૂપનું મુક્ત્યા એટલે કે એનો ત્યાગ. સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ, અન્ય રૂપનો ત્યાગ, બે વસ્તુ મહત્વની છે. બંને એક સાથે જ હોય છે. જ્યારે સ્વરૂપનું ગ્રહણ છે ત્યારે પરનો ત્યાગ જ હોય છે. પણ આસ્તિથી અને નાસ્તિથી બંને રીતે વાત કરવી હોય એટલે અસ્તિથી એમ કહ્યું કે સ્વરૂપનું ગ્રહણ છે, અને નાસ્તિથી એમ કહ્યું કે પરનો ત્યાગ છે. પરનો ત્યાગ એટલે રાગનો ત્યાગ, કેમ કે બીજા અન્ય પદાર્થો તો પર એનાથી જુદા જ છે, એનો તો એને ત્યાગ જ છે, એ તો એનામાં છે જ નહીં. પણ એને પરનું લક્ષ્ય કરતા થતા વિકારી ભાવ, વિભાવ ભાવ, શુભાશુભ ભાવ, અન્ય ભાવ, અશુદ્ધ ભાવ, એનો ત્યાગ એટલે એવા પરનો ત્યાગ. એ પરનો ત્યાગ સ્વના લક્ષે જ થાય છે, એટલે સ્વરૂપનું ગ્રહણ કરતા જ પરનો ત્યાગ થાય છે. પરનો ત્યાગ સ્વરૂપનું ગ્રહણ કર્યા વિના થઈ શકે જ નહીં. આખો માર્ગ સ્વરૂપના આશ્રયે જ છે. સ્વરૂપનું ગ્રહણ એટલે સ્વરૂપનો આશ્રય. પોતાનું ત્રિકાળ નાયક સ્વરૂપ છે, એનો આશ્રય કરતા પરનો ત્યાગ સહજ રીતે થાય છે. આ જ વિધિ છે. અને આવી વિધિ વડે, આવો વારંવાર અભ્યાસ કરવા વડે સ્વ અને પર એનું ભેદ જ્ઞાન એને થાય છે. અને પરમાર્થે સ્વ અને પરનો ભેદ જાણીને અનુભવીને એ પોતે સ્વમાં જ રહે છે, સ્વમાં જ ટકે છે. એ પછી નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો પણ એ સ્વમાં જ રહે છે. એટલે કે એની દ્રષ્ટિમાં તો ત્રિકાળ ભગવાન આત્મા નાયક એ જ રહે છે, બીજું કાંઈ નથી. એમ એ રાગથી પરથી અને રાગના યોગથી એ સર્વ પ્રકારે વિરમે છે. અને આ બધું એને જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહીં. એટલે શરૂઆત જ એવી કરી કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્યની શક્તિ છે અને આ શક્તિ નિયમથી હોય છે અને એ શક્તિ કેવી છે એ વાત અહીંયા સમજાવી. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને ઘણી વાત સમજાવી છે. આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના કળશ 136 ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 54 કળશ 136 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે શું કહ્યું, સમ્યક નામ સત એની દ્રષ્ટિ જેને થઈ છે તે સમ્યક દ્રષ્ટિ છે. અર્થાત જે અતિન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા, તેના દ્રષ્ટિ અને અનુભવ જેને થયા છે તે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ સાચી શ્રદ્ધા કોને થઈ છે, કેવી થઈ છે? તો કે ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ જે બદલાતું નથી એવું તત્વ, જે માત્ર જ્ઞાન કરે છે બીજું કાંઈ કરતું નથી એવું એ તત્વ, એવા એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ધ્રુવ ત્રિકાળી જ્ઞાયક, એની દ્રષ્ટિ એનું લક્ષ થયું છે અને એનો અનુભવ થયો છે અને એ જ એને જ્ઞાનમાં અનુભવમાં આવે છે એવો એ સમ્યક દ્રષ્ટિ. આવો અનુભવ થાય છે ત્યારે અલૌકિક આનંદનું વેદન સાથે હોય છે, એટલું એ પ્રત્યક્ષપણું છે. એટલે સમ્યક દર્શન ને પ્રત્યક્ષ કહ્યું છે. ભગવાન આત્માનો અનુભવ થાય એ વખતે અલૌકિક આનંદનું વેદન થાય છે, એ વેદન છે એ પ્રત્યક્ષ છે, અને જે જાણવું છે એને પરોક્ષ કહ્યું છે. પંડિત ટોડરમલજીએ આ વાત રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કરી છે. પણ ગુરુદેવ તો એથી આગળ વધીને એમ કહે છે, આ કળશ ઉપરનું 19મી વખતનું જો પ્રવચન તમે સાંભળો તો એમાં બહુ સરસ રીતે એમણે એમ કહ્યું છે કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો રાગ કે દ્વેષ છે જ નહીં, એ ત્રિકાળ શુદ્ધ જ છે, એ જ્ઞાન છે. અને જ્યારે એ ત્રિકાળ શુદ્ધ જ છે એને રાગ દ્વેષ કંઈ છે જ નહીં, તો પછી એ રાગથી રહિત થાય છે એમ કહેવાનો અર્થ શું? તો કે એમ કહેવાનો અર્થ એટલો જ થયો કે જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે જ્ઞાન છે તે જ્ઞાનરૂપે પરિણમ્યું. જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમ્યું એનો અર્થ થાય છે કે હવે કોઈ રાગ રહ્યો નહીં, અને એ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમ્યું એ પ્રત્યક્ષ છે. ગુરુદેવે તો જ્ઞાનને જ્ઞાનરૂપે પરિણમ્યું એને પ્રત્યક્ષ થયું છે. બહુ સરસ વાત કરી છે પંડિત ટોડરમલજીએ, જે વાત કરી છે એ સિદ્ધાંતથી જે વાત સમજાવી છે, પણ ગુરુદેવે જે આધ્યાત્મિક વાત કરી છે એ અદભુત છે, ગંભીર વાત છે. જેને અનુભવ હોય એના શબ્દોમાં આવી વાત આવે, બાકી તો અનુભવની વાતને શબ્દોમાં લાવવી બહુ મુશ્કેલ છે. ગુરુદેવે એમ કહ્યું કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, એને રાગ પણ નથી દ્વેષ પણ નથી, પછી એ રાગ રહિત થયો એમ કહેવું એ ક્યાં બેસે છે, એ વાત જ નથી. તો કે શું થયું, તો પછી રાગ રહિત થયો એમ કહ્યું તો એનો અર્થ શું સમજવો? તો કે છે કે જ્ઞાન છે તે જ્ઞાન રૂપે પરિણમી ગયું, જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમ્યું. ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવી આપણે કહીએ છીએ, પણ એ જ્ઞાન જ છે, અને એ જ જ્ઞાન એ જ્ઞાન રૂપે જ થઈ જાય છે. બીજો કોઈ વિકલ્પ નથી, બીજે ક્યાંય દ્રષ્ટિ નથી, બીજા કોઈની સહાય નથી. એટલે ગુરુદેવ કહે છે કે સીધે સીધું જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે, જ્ઞાન જ્ઞાનને જાણે છે, એટલે વચમાં કંઈ આવતું જ નથી, એટલે એ પ્રત્યક્ષ છે. આવો અર્થ ગુરુદેવે કર્યો છે. બહુ સરસ વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે. અહીંયા કહે છે કે સમ્યક નામ સત એની દ્રષ્ટિ જેને થઈ છે તે સમ્યક દ્રષ્ટિ છે. અર્થાત જે અતિન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો ત્રિકાળી ધ્રુવ નાયક સ્વભાવી ભગવાન આત્મા, તેના દ્રષ્ટિ અને અનુભવ જેને થયા છે તે સમ્યક દ્રષ્ટિ છે. પોતાના ત્રિકાળી સત ભગવાન આત્માનો જેને સત્કાર અને સ્વીકાર થયો છે, જેને નિજ સ્વરૂપનો અંતરમાં મહિમા થવાથી સ્વરૂપ પ્રતિ વલણ થયું છે, એવું ઢલણ થયું છે, એવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય બંને શક્તિ હોય છે. એવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય બંને શક્તિ હોય છે. અને હવે એનું કારણ કહે છે, કારણ કે તે સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે આ સ્વ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે, એ સ્વમાં રહે છે, અને પરથી એટલે કે રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. ગુરુદેવ સમજાવે છે કે જો કાંઈ પણ સૌથી પહેલા કરવાનું હોય તો તે આ છે, પ્રથમ કરવાનું હોય તો આ છે કે સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ. સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ. જો રાગનો ત્યાગ આમ ન થાય, કોઈ કહે કે અમે હવે બધા રાગ છોડી દીધા છે, હવે અમારે કાંઈ નથી, અથવા તો કોઈ એમ કહે કે અમે બધું છોડીને નીકળી ગયા છીએ, અમે દીક્ષા લીધી છે, અમે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો છે, તો ગુરુદેવ કહે છે કે સ્વનું જેને ગ્રહણ નથી એને પરનો ત્યાગ છે જ નહીં, એને રાગનો ત્યાગ છે જ નહીં, રાગનો ત્યાગ નથી ત્યાં સુધી એને પરનું ગ્રહણ છે. સ્વનું ગ્રહણ થતા એની સાથે રાગનો ત્યાગ હોય જ છે, તો જ સ્વનું ગ્રહણ થયું કહેવાય. રાગનો અંશ પણ રહ્યો છે, હજી પરમાં ઈષ્ટ બુદ્ધિ છે, અંશે પણ ઈષ્ટ બુદ્ધિ છે, પરમાંથી સુખની બુદ્ધિ હજી રહી છે, એ ટળી નથી ત્યાં સુધી એને સ્વરૂપનું ગ્રહણ હોતું જ નથી. એટલે સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો સ્વરૂપનું ગ્રહણ, અને સ્વરૂપનું ગ્રહણ પણ કેવું કે એમાં રાગનો અંશ પણ રહે નહીં એવું, એટલે સ્વરૂપનું ગ્રહણ અને રાગનો સંપૂર્ણ ત્યાગ, અને તે બંને સાથે જ હોય છે. શ્રીમદ રાજચંદ્રે ટૂંકમાં કહ્યું છે કે તારે દોષે તને બંધન છે. તારે દોષે એટલે કે તારા દોષને કારણે તને બંધન છે, બીજો કોઈ બંધ કરવા વાળો નથી, બીજા કોઈને કારણે તને બંધન નથી. અને એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, અન્યને પરને પોતાનું માનવું એ તારો દોષ છે. પોતે પોતાને ભૂલી જવું, પોતે પોતાનું લક્ષ ન કરવું, પોતાનું મહાત્મ્ય ન આણવું અને પરનું મહાત્મ્ય લાવવું, પરને પોતાને માનવું અથવા તો પરને પોતાનું માનવું, પરને પોતા સ્વરૂપે માનવું અથવા પોતાને પર સ્વરૂપે માનવો એવી એકત્વ બુદ્ધિ, અથવા તો પરને પોતાનું માનવું એવી મમત્વ બુદ્ધિ, એને લીધે એ સ્વને ભૂલી જાય છે, એ જ મોટો દોષ છે. પોતાના સ્વરૂપને ભૂલીને પરને પોતાનું માનવું એ મહા અપરાધ છે, અને તે અપરાધ પોતાનો છે, અને એવો અપરાધ પોતે કરે છે, કોઈ કરાવતું નથી, કોઈ કર્મને લઈને એવો અપરાધ થાય છે એમ નથી. અને સંવર અધિકારમાં એ વાત આવી ગઈ કે જેઓ મુક્તિપદને પામ્યા છે તે રાગથી ભિન્ન પડીને વેદ વિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે, અને જેઓ બંધાયેલા છે તેઓ વેદ વિજ્ઞાનના અભાવને લીધે જ બંધાયેલા છે, કોઈ કર્મને કારણે બંધાયેલા છે એમ નથી. આ વાત અગાઉ આવી ગઈ. અહીંયા પાના નંબર 55 ઉપર આગળ છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી 3 લીટીમાં કહે છે કે નિજ સ્વરૂપનું ગ્રહણ અને પરના ત્યાગ કરવાની વિધિ વડે સમ્યક દ્રષ્ટિ સ્વમાં ટકે છે, સ્વમાં રહે છે, અને પરથી એટલે રાગથી વિરમે છે. ગુરુદેવ કહે છે કે જો આ વિધિ પૂર્ણ આનંદ સ્વરૂપ નું ગ્રહણ, પૂર્ણ આનંદ સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે નિજ આત્મા એનું ગ્રહણ, એવા શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્માનું ગ્રહણ એનો આશ્રય ધ્રુવ તરફ ઢળતા થાય છે, એ પૂર્ણ આનંદ સ્વરૂપનું ગ્રહણ અને દુઃખરૂપ રાગનો અશુદ્ધતાનો ત્યાગ, શુભ અને અશુભ ભાવના વિકલ્પ અને એની સાથે રહેલા એવા જ ભાવ જે આશ્રવ અને બંધનું કારણ છે એ બધી મલિનતા એ અશુદ્ધિ એનો ત્યાગ, એ પૂર્ણ આનંદનું સ્વરૂપ ભગવાન આત્મા છે એને ગ્રહણ કરતા થાય છે, આવી આ વિધિ છે. એકલી બહારની ચીજ ત્યાગી એટલે કઈ ત્યાગી થઈ ગયો એવું નથી, એવું ત્યાગનું સ્વરૂપ નથી. ત્યાગ એટલે શું? વસ્તુ તો એનામાં છે જ નહીં, ભગવાન આત્મામાં ક્યાં કોઈ પર વસ્તુ છે? અન્ય પદાર્થો તો ભગવાન આત્માને સ્પર્શતાય નથી, એટલે ત્યાગ તો છે જ. એને ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ નામનો ગુણ છે, એટલે આત્મા ન તો કોઈ પર પદાર્થને ગ્રહણ કરે છે કે ન તો પર પદાર્થનો ત્યાગ કરે છે. એટલે બહારની ચીજને ત્યાગી એ વાત તો ખરેખર છે જ નહીં. એ બહારની ચીજને ગ્રહણ જ નથી કરી શકતો તો પછી બહારની ચીજને ત્યાગે ક્યાંથી? એટલે ગુરુદેવ કહે છે કે એકલી બહારની ચીજ ત્યાગી એટલે થઈ ગયો ત્યાગી, એવું કઈ ત્યાગનું સ્વરૂપ નથી. પરંતુ રાગથી ખસીને શુદ્ધનો આદર કરતા પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે અને અશુદ્ધતાનો અભાવ થઈ જાય છે. રાગથી ખસીને એટલે શું? રાગથી ખસવું એટલે પરનું લક્ષ છોડીને સ્વરૂપ તરફ ઢળવું. એમ રાગથી ખસે છે, પર પદાર્થો તરફનું લક્ષ છે, પર પદાર્થો તરફ જે ઉપયોગ જાય છે એ ઉપયોગને ત્યાંથી ખસેડીને સ્વ તરફ વાળે છે. સ્વનું જ મહાત્મ રહે છે, પરમાં કોઈ સુખબુદ્ધિ રહેતી નથી, શુભ ભાવ ને ઈષ્ટ માનતો નથી. એમ એ બધા જ પ્રકારે રાગથી ખસીને માત્ર શુદ્ધનો આદર, શુદ્ધનો આદર એટલે પોતાના ત્રિકાળી નાયક સ્વભાવનો આદર કરે છે અને એમ કરતા એને પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. એ સંવરની દશા છે અને એ વખતે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એ વખતે નિદ્રા થાય છે અને અશુદ્ધતાનો અભાવ થઈ જાય છે. આ વિધિ, આ માર્ગ અને આ ધર્મ છે, આવો હિતનો માર્ગ છે, આવો મોક્ષનો માર્ગ છે, આવો કલ્યાણનો માર્ગ છે. આવા કલ્યાણના માર્ગને સમજ્યા વિના પ્રભુ 84 લાખ યોનિના ફેરા કરી અને તું દુઃખી થઈ ગયો, આ વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે પણ જૈન ધર્મમાં તો બધું કર્મને લઈને જ થાય છે એમ વાત આવે છે ને, તમે તો એમ કહ્યું કે કર્મને લીધે નથી થતું. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે ના, બિલકુલ નહીં, બધું કર્મને લઈને થાય એ માન્યતા જૈન ધર્મની નથી. કર્મ બધું કરાવે કર્મને લીધે થાય એ માન્યતા જૈન દર્શનની નથી. હિન્દુમાં જેમ માનવામાં આવે કે ભગવાન બધું કરે, ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં, એવી માન્યતા અત્યારે વર્તમાનમાં પોતાની જાતને જૈન કહેવડાવતા કેટલાક લોકોની છે, જેઓએ જૈન શાસ્ત્રના 5 પાનાએ વાંચ્યા નથી ને પોતાની જાતને જૈન કહેવડાવે છે. એવા વાણિયાને ત્યાં જન્મ્યા છે એટલે જૈન કહેવડાવનારા છે, એ લોકોની એવી માન્યતા છે કે કર્મને લીધે બધું થાય. અથવા તો જેને અધૂરું જ્ઞાન છે, જેને સાચી દ્રષ્ટિ નથી, એવા મિથ્યા દ્રષ્ટિને એમ છે કે કર્મને લઈને બધું થાય. પણ જૈન દર્શનમાં એમ નથી. જૈન દર્શનની અંદર એવી વાત નથી કે કર્મને લઈને બધું થાય. બધું કર્મને લઈને થાય એ માન્યતા જૈન ધર્મની નથી. આ કર્મ એટલે કે કાર્ય, શુદ્ધ ઉપયોગરૂપ કાર્ય. જો કર્મનો અર્થ અહીંયા બીજી રીતે લેવાનો છે, કર્મ એટલે કાર્ય, અને કાર્ય કેવું કાર્ય? તો કે શુદ્ધ ઉપયોગરૂપ કાર્ય. શુદ્ધ ઉપયોગરૂપ કાર્ય એ કોણ કરે? શુદ્ધ ઉપયોગરૂપ કાર્ય ભગવાન આત્મા પોતે કરે છે, એ એનું કાર્ય છે, એ જ ધર્મ છે. શુદ્ધ ઉપયોગરૂપ કાર્ય, તે વડે બધું થાય છે. પેલા જળ કર્મ વડે કઈ થાય છે એમ નહીં, શુદ્ધ ઉપયોગ રૂપ કાર્ય વડે બધું થાય છે. જો ગુરુદેવે બહુ શ્લેષ કર્યો છે, સરસ શ્લેષ કર્યો છે. જળ કર્મ ની વાત લઈ અને પ્રશ્નકારે પ્રશ્ન કરી દીધો કે કર્મ ને લઈને બધું થાય એટલે પેલા જળ કર્મ 148 પ્રકૃતિ, ચાર ઘાતી, અને ચાર ઘાતી એ મુખ્યત્વે આઠ કર્મ અને એની કુલ પ્રકૃતિ 148, એને લીધે થઈને બધું થાય આવી માન્યતા, ઊંધી માન્યતા વર્તે છે. તો એના સંબંધીનો પ્રશ્ન કર્યો એટલે એનો તો ઉત્તર ગુરુદેવ આપે જ છે કે જળ કર્મથી આત્મામાં કઈ થાય નહીં, જળ કર્મના ઉદયથી આત્માની અંદર કઈ થતું નથી. પણ સાથે ને સાથે શ્લેષ કરીને બીજી વાત પણ સરસ રીતે કહી છે કે કર્મથી એટલે કાર્ય જો કહીએ, કર્મનો અર્થ કરીએ તો કાર્ય, અને કાર્ય એટલે શું? આત્માનું કાર્ય, શુદ્ધ ઉપયોગ રૂપ કાર્ય, તે વડે બધું થાય, તે વડે ધર્મ થાય છે, એ વાત છે. અને પેલા જળ કર્મ વિશે હવે ગુરુદેવ કહે છે કે પરંતુ જળ કર્મથી એટલે કે પરથી આત્મામાં કાંઈ શુભ ભાવ કે ધર્મ થાય છે એ વાત યથાર્થ નથી. કેમ કે આત્મામાં અનાદિથી અકારણ કાર્યત્વ નામનો ગુણ પડ્યો છે અને તેથી આત્મા રાગનું કાર્ય પણ નથી અને રાગનું કારણ પણ નથી. આત્મા રાગનું કારણ નથી અને રાગનું કાર્ય પણ નથી. રાગ કરતા થઈ અને આત્મામાં કંઈ કરે એમ નથી, અને રાગ થવાનું કારણ આત્મા નથી. આત્મામાં એવો ગુણ પડ્યો છે જેને કારણે રાગ આત્મામાં કાંઈ કરતો નથી અને આત્મા રાગ થવાનું કારણ પણ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, એને જળ કર્મો સ્પર્શતા નથી, અને આ રાગનો ભાવ, વિકારી ભાવ છે, એ પણ આત્માનું કાર્ય નથી અને એ રાગ આત્મામાં કાંઈ કરતો નથી. સ્વ આશ્રયે શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન થાય તે આત્માનું કાર્ય છે. સ્વના આશ્રયે શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન, શુદ્ધ ઉપયોગ ક્યારે થાય? સ્વરૂપનું લક્ષ કરતા શુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન થાય, અને એ જ કાર્ય આત્માનું કાર્ય છે. અને ત્યારે જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ થાય છે, ત્યાંથી ધર્મની શરૂઆત છે અને તે જૈન ધર્મ છે. આ ચોથા ગુણસ્થાનની વાત છે. સાતમા ગુણસ્થાને તો ઘણી મોટી વાત છે, અધિક વાત છે. ત્યાં તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ થાય છે. સાતમા ગુણસ્થાને મુનિને શેનો પુરુષાર્થ હોય છે? પોતાના સ્વરૂપમાં એ લીનતા તો કરે છે, પણ હવે સ્થિર થવું છે એનો એ વધારે ઉગ્રતાપૂર્વક પુરુષાર્થ કરે છે. એટલે સાતમે ગુણસ્થાને તો શુદ્ધ ઉપયોગની સ્થિરતાની, ચારિત્રના શુદ્ધ ઉપયોગની વાત છે. પણ અહીંયા ચોથા ગુણસ્થાને પણ, સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને પણ, હજી અવિરત સમ્યક દ્રષ્ટિ છે ત્યારે પણ સ્વરૂપના આશ્રયે શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન થાય છે અને એ આત્માનું કાર્ય છે અને એ કાર્ય એ ધર્મ છે. એટલે અહીંયા જો આપણે એમ કહીએ કે જૈન ધર્મમાં બધું કર્મને લઈને, જળ કર્મને લઈને થાય છે, તો એ વાત તો બિલકુલ રહેતી નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં, છેલ્લી લીટીમાં ગુરુદેવ કહે છે કે વસ્તુ ભગવાન આત્મા છે અને તેનું વસ્તુત્વ કહેતા સ્વરૂપ અતિન્દ્રિય આનંદ અને જ્ઞાન છે. તેનો અભ્યાસ એટલે વારંવાર અનુભવ કરવા માટે જ્ઞાની આ સ્વ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે અને પરથી વિરમે છે. અર્થાત જ્ઞાની રાગથી ખસે છે અને સ્વભાવમાં વસે છે. શ્લોકની અંદર આ વાત આવી છે. શું કહ્યું? કે વસ્તુ ભગવાન આત્મા છે અને તેનું વસ્તુત્વ કહેતા સ્વરૂપ, ભગવાન આત્માનું સ્વરૂપ, એ સ્વરૂપ કેવું છે? તો કે એ આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. આનંદ એટલે કેવો આનંદ? અતિન્દ્રિય આનંદ, ઇન્દ્રિયોની મદદ વિના જે અનુભવમાં આવે એવો આનંદ, અને એવું જ્ઞાન, ઇન્દ્રિયો વિના થાય છે તેવું તે જ્ઞાન, તેનો અભ્યાસ અભ્યાસ એટલે વારંવાર કરવું, વારંવાર અનુભવવું, એવું કરવા માટે જ્ઞાની સ્વ અને પર નો પરમાર્થે ભેદ જાણી અને પછી સ્વમાં રહે છે. ભેદ જાણી અને ચર્ચામાં નથી રહેતો. જો પંડિતો કેટલાય વર્ષોથી પંડિતાઈ કરે છે, જીવન આખું પંડિતાઈમાં પૂરું કરે, પુસ્તકો પણ લખે, પણ ભેદ જ્ઞાનની વાત બધી લખવા છતાં ભેદ જ્ઞાન કરી અને સ્વમાં ક્યાં રહે છે? પરમાને પરમા જ રહ્યા છે. હજી રાગ તો એવો જ પડ્યો છે, રાગ તો ઘણીવાર હજી એવો જ પડ્યો છે કે જ્યાં એમના પુસ્તકોનું બહુમાન થાય ને એમનું બહુમાન થાય ને એમના પુસ્તકો વધુ વેચાય ને વગેરે વગેરે વગેરે, હજી એવો રાગ પડ્યો હોય છે. અહીંયા તો કહે છે કે સ્વ અને પરનું ભેદ જાણીને પછી સ્વમાં રહે છે, સ્વમાં રહે છે અને પરથી વિરમે છે, રાગથી સર્વ પ્રકારે વિરમે છે, એમ વાત આવી ને, રાગથી સર્વ પ્રકારે વિરમે છે. એટલે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એને આવું થાય છે. સ્વ પરનું ભેદ જ્ઞાન માત્ર શબ્દોમાં એમ નહીં, પણ સ્વ પરનું ભેદ જ્ઞાન તો આત્માને લક્ષ્ય કરવાનું અને પછી સ્વમાં જ રહેવાનું. જે સ્વમાં નથી રહેતો, જેને સ્વની દ્રષ્ટિ થતી નથી, એને ભેદ જ્ઞાન છે જ નહીં, એ કાંઈ સમજ્યો નથી. જે સમજ્યો છે એ બધું માહિતી રૂપે છે, એ બધું એને માહિતી રૂપે છે, એટલે સ્વમાં રહે છે. પરમાર્થે ભેદ જાણીને સ્વમાં રહે છે અને પરથી વિરમે છે, અર્થાત જ્ઞાની રાગથી ખસે છે અને સ્વભાવમાં વસે છે. આગળ 57મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ બહુ સરસ રીતે અહીંયા વાત સમજાવે છે કે સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે એ રીતે વાત કરીને, તો એમાં કેટલું ટૂંકું કહ્યું કે જેમ શક્કરકંદ એકલી સાકરનો કંદ છે, તેમ ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ એકલા અતિન્દ્રિય આનંદનો કંદ છે. તેનું ગ્રહણ કરતા, ભગવાન આત્માનું ગ્રહણ કરતા તેમાંથી આનંદની અને શાંતિની પરિણતિ ઉત્પન્ન થાય છે. સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ એટલે શું? તો કહે છે કે એવા સ્વરૂપનું ગ્રહણ કરતા તેમાંથી આનંદની અને શાંતિની પરિણતિ ઉત્પન્ન થાય છે. તે આનંદ અને શાંતિ કાંઈ વ્યવહાર રત્નત્રયના રાગને લઈને થાય છે એમ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ એટલે શુભ ભાવ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને એના પ્રત્યેનો શુભ ભાવ, પૂજાનો ભાવ, વિનયનો ભાવ, વ્રત તપનો ભાવ, પરના લક્ષ્ય થતા ભાવ, એવો વ્યવહાર રત્નત્રયનો રાગ, એ રાગ દ્વારા કઈ આનંદ, અલૌકિક આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય છે એમ નથી, પણ પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ એનું ગ્રહણ તથા એમાંથી આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એમાં રાગનો તો ત્યાગ થઈ જાય છે, એમાં રાગનો તો યથાસંભવ ત્યાગ થઈ જાય છે, આવું સ્વરૂપ છે. પુત્ર કહે છે કે આવી વાત સમજવી, કાને પડવી, એ પણ પુણ્યનો ઉદય હોય તો થાય અને એવી જાગૃતિ હોય તો થાય, અને અંતરમાં જાગૃત થઈ અને પુરુષાર્થ કરે તો ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે, જ્યાં રાગથી ખસીને અંદર વળે કે તરત જ ધર્મ થાય છે. બહુ સહેલી રીતે વાત સમજાવી દીધી કે જ્યાં રાગથી ખસીને અંદર વળે કે તરત જ ધર્મ થાય છે. રાગ, રાગ મારાથી જુદો, આત્મા અને રાગ જુદા, આ વાતને પકડી અને સમ્યક દર્શન થાય છે અને એ વાત સિદ્ધ થઈ ચૂકી છે. રાગ અને આત્મા જુદા, એ વાતને પકડવાથી સમ્યક દર્શન થાય. સ્વરૂપ ગ્રહણનો આ અદ્ભુત અલૌકિક માર્ગ છે, પણ શું થાય? વર્તમાનમાં અજ્ઞાનીઓએ માર્ગને પીંકી નાખ્યો છે. જે માર્ગ છે એને માર્ગ કહેતા નથી અને જે માર્ગ નથી એને માર્ગ કહે છે. વળી કોઈએ પ્રશ્ન કર્યો કે તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે ઉદય તીવ્ર હોય ત્યારે જીવ ધર્મ ન કરી શકે, અને ઉદય મંદ હોય ત્યારે તેને અવકાશ છે એવી વાત પણ આવે છે. ગુરુદેવ કહે છે કે હા એવી વાત આવે છે, પણ એનો અર્થ શું? એનો અર્થ એવો થયો કે જ્યારે જીવને તીવ્ર કસાયના પરિણામ થાય છે ત્યારે તો તેને ધર્મ ઉપદેશ સાંભળવાની પણ લાયકાત હોતી નથી. જીવને એવા કસાયના પરિણામ થાય છે, જો કસાયના પરિણામ જીવને થાય છે ત્યારે તેને ધર્મ ઉપદેશ સાંભળવાની લાયકાત જ હોતી નથી. ધર્મ ઉપદેશ આપવાનો તો એને પ્રશ્ન જ નથી, કેમ કે એને એવી લાયકાત સાંભળવાની છે જ નહીં, એના કસાયના પરિણામ છે. જ્યારે હજી સાત વ્યસનોનો ત્યાગ નથી થયો એવા કસાય પરિણામ સહિત એ વર્તે છે. હજી એ સાત વ્યસનમાંથી કોઈ પણ વ્યસનને રાખીને બેઠો છે અને જો જીનવાણી સાંભળવા આવ્યો છે તો એની એ યોગ્યતાય નથી, એની લાયકાતય નથી. પણ એવા કસાયના પરિણામ કોઈ કરાવે છે? એમાં સાત વ્યસન જે છે એ વ્યસન માટે કોઈ એને કહે છે? કોઈ એને દબાણ કરે છે કે જાતે કરે છે? એનો વિચાર કરીએ તો સમજાઈ જાય એવું છે કે તીવ્ર કસાયનો ઉદય હોય ત્યારે જીવ ધર્મ ન કરી શકે. ઉદય એમ હોય એટલે એ કર્મનો ઉદય છે કે એ પોતે કરે છે? કર્મનો ઉદય છે એટલે એને સામગ્રી મળી છે, પૈસા લક્ષ્મી ધન બધું મળ્યું છે, તો એનો અર્થ એવો થાય કે એને દારૂ લાવી અને પીવા માંડવો? એનો અર્થ એવો થાય કે એને પરસ્ત્રીગમન કરવું? એનો અર્થ એવો થાય કે એને હિંસા કરવી, શિકાર કરવો? એનો અર્થ એવો થાય કે એને નોનવેજ ખાવું? એવો તો અર્થ નથી થતો. એટલે કર્મના ઉદયને કારણે કઈ એ કસાય થાય છે એમ તો બિલકુલ નથી. બહુ સમજવા જેવી વાત છે. ધર્મને બરાબર સમજ્યા વિના પોતે રાગી દ્વેષી જાતે થાય છે, પણ પોતાને દોષિત નહીં ઠેરાવતા એ બધું કર્મ ઉપર છોડી દે છે. આ જ મોટામાં મોટી જીવની નબળાઈ છે, મૂર્ખતા છે, મિથ્યાત્વ છે, ઊંધાઈ છે, જે કહો તે બધું આ જ છે. ધર્મના નામે એ ઊંધું કરી રહ્યો છે. કર્મનો ઉદય એવો તીવ્ર હોય કે એને લીધે થઈ અને એને પછી ધર્મ ન થાય, અને ઉદય મંદ હોય ત્યારે એને ધર્મ થાય, ધર્મનો અવકાશ છે. આમ વાત કરી હોય તો એના અર્થ કેવા ઊંધા કરે છે. ગુરુદેવ અહીંયા એનો સવળો અર્થ સમજાવે છે, કહે છે કે હા, પણ એનો અર્થ એ છે કે જ્યારે જીવને તીવ્ર કસાયના પરિણામ થાય છે, પણ જીવને એવા તીવ્ર કસાયના પરિણામ થવામાં કારણ કોણ? એવા કસાયના પરિણામ કોઈ બીજો કરાવે કે પોતે કરે? દારૂ એ પોતે પીએ છે કે કોઈ બીજો પીવડાવે છે? આપણે ગયા સ્વાધ્યાયમાં એ વાત લીધી હતી રવિશંકર મહારાજનું ઉદાહરણ લઈને. એને છોડવો નથી એટલે છૂટતો નથી, પોતે પકડીને બેઠો છે. હિંસાનો ત્યાગ એને નથી કરવો, શિકાર એને કરવાની ઈચ્છા છે, એને ફિશિંગ કરવાની ઈચ્છા છે. કોઈ કરાવે છે? પરસ્ત્રીગમન, વેશ્યાગમન એ બધું એ પોતે કરે છે કે કોઈ એને કરાવે છે? કોણ કરાવે? પોતે જ કરે છે. એવા કસાયના પરિણામ જ્યારે એને થાય છે તો એનો જવાબદાર, એનો દોષી પોતે છે. અને એવા પરિણામ થાય છે ત્યારે એને ધર્મ ઉપદેશ સાંભળવાની લાયકાત જ હોતી નથી. પછી ધર્મ પામવાની તો વાત જ ક્યાંથી હોય? એટલે પછી એને ધર્મ પામવાની વાત રહેતી જ નથી. અને જ્યારે મંદ કસાય હોય ત્યારે પુરુષાર્થ કરે તો અવકાશ છે, પણ તેથી શું? તે કર્મને એટલે ઉદયને લઈને એ અવકાશ છે? ઉદય કર્મનો ઉદય એવો આવ્યો હોય, બધી સાનુકૂળતાઓ વર્તતી હોય તો કઈ એથી એ ધર્મ પામે છે? અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો પાસે આ પુસ્તકો છે, શાસ્ત્રો છે, સમય છે, રિટાયર્ડ થયા છે ને, એટલે સમય પણ ઘણો છે, બુદ્ધિ પણ છે, હોશિયાર છે, ડાયા છે, ચતુર છે, સમજી શકે એવા છે, ભાષાનું પણ સારું જ્ઞાન છે, ગુરુદેવના પ્રવચનો પણ સાથે છે, બધું પડ્યું છે પોતાની પાસે, બધું પડ્યું છે, બધો જ અવકાશ છે, બધી અનુકૂળતા છે, તો એથી કાંઈ એ ધર્મ પામે છે? ધર્મ તો પોતાના પુરુષાર્થ દ્વારા પમાય છે. ધર્મ કાંઈ એ અનુકૂળતાઓથી પમાય છે? મંદ કસાયને લીધે કર્મના એવા ઉદય હોય, પુણ્યના ઉદય હોય અને સામગ્રી મળી હોય એથી કાંઈ ધર્મ પામે છે એમ પણ નથી. પુરુષાર્થ કરે તો ધર્મ પામે. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે કે જયારે મન કસાય હોય ત્યારે એને અવકાશ છે બધો, પણ એ પુરુષાર્થ કરે તો એ ધર્મ પામે, અન્યથા કઈ ધર્મ પામતો નથી. એ પુરુષાર્થ કરે તો એને ધર્મ પામવાનો અવકાશ છે, પણ તેથી શું તે કઈ કર્મના ઉદયને લીધે ધર્મ પામે છે એમ નથી. અને એમ કહેવામાં આવે કે આ પુણ્યના ઉદયને કારણે આ બધી વાત મળે છે, આ બધું કહેવામાં આવે છે, તો એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો એની જ્ઞાન ક્રિયા થાય છે એના પુરુષાર્થથી થાય છે. અહીંયા ઘણી વાર ગુરુદેવ અહીંયા કહે છે કે આવી વાત પુણ્યનો ઉદય હોય તો સાંભળવા મળે એમ વાત કરે છે, પણ ખરેખર તો એ વાત સાંભળવા મળવી અને એના ઉપર એની જ્ઞાન ક્રિયા થવી એ એનો પોતાનો પુરુષાર્થ છે. એમાં પછી નિમિત્તથી એમ કહેવામાં આવે કે એને એવા પુણ્યનો ઉદય હતો એટલે એ થયું. પાપાનું બંધી પુણ્ય અને પુણ્યાનું બંધી પુણ્યને આ બધી વાત કરવામાં આવે એ બધા નિમિત્તના કથન છે. એ કઈ અસત્ય છે એમ કહેવું નથી, પણ એમાં એમાં એ વ્યવહાર નહીંનું કથન છે અને એ એમાં નિમિત્ત શું છે, એમાં નિમિત્ત શું છે એટલું દર્શાવવું છે. બાકી ધર્મ તો પોતાના પુરુષાર્થથી થાય છે. ધર્મની પ્રાપ્તિ થવી એ તો પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે, કેમ કે ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? સ્વરૂપનું લક્ષ્ય કરવાથી તો ધર્મની શરૂઆત થાય છે, અને સ્વરૂપનું લક્ષ્ય કોઈક બીજો કરાવી દે એમ તો છે નહીં. અનુકૂળતાઓ જે આપણને પ્રાપ્ત થઈ છે, આ શાસ્ત્રની અનુકૂળતા પ્રાપ્ત થઈ છે, ગુરુદેવના પ્રવચનોની સીડી આપણને મળી છે, આ બધું મળ્યું છે, એ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, એથી કાંઈ ધર્મ થાય છે? કે એ બધું આપણને મળ્યું છે એના નિમિત્તે આપણે સ્વરૂપમાં જઈએ ત્યારે ધર્મ થાય? બહુ શાંતિથી વિચારવા જેવું છે. પણ એને હજી એ દ્રષ્ટિ જ નથી આવી, હજી એને બસ કે ધર્મ જે છે એ પુણ્યથી થાય છે એમ જ મનમાં પડ્યું છે, અને પુણ્યનો જ રાગ છે જે બંધનું કારણ છે એના તરફ જ એનું લક્ષ છે એમ કરી, અને એ પોતે પોતાની જાતને છેતરી અને સ્વરૂપનું લક્ષ જ કરતો નથી. સ્વરૂપનું લક્ષ કરવાનું છે છેવટે. આ બધું જાણીને જે માહિતી રૂપે છે એને જાણીને પછી કરવાનું શું છે? આટલી બધી માહિતી ભેગી કરી, દ્રવ્યકૃતનો અભ્યાસ કર્યો, ગુરુદેવના પ્રવચન સાંભળ્યા, એમાંથી પણ પાછી પોતે જાતે લખી અને નોટ તૈયાર કરી, બધું કર્યું, પણ તેથી શું? પંડિતો પણ આ કાર્ય તો કરી રહ્યા છે, તેથી શું? પણ જો સ્વરૂપ તરફ વળ્યો જ નથી, ભેદ જ્ઞાન કર્યું જ નથી, તો એનો પુરુષાર્થ ક્યાં છે? પુરુષાર્થ ક્યાં છે? તો સ્વરૂપનું લક્ષ્ય કરે ત્યારે પુરુષાર્થ શરૂ થાય છે. સ્વરૂપના લક્ષ્ય વિના આ બધું જે કઈ કરી રહ્યો છે એથી તો એને કઈ પ્રાપ્તિ થતી નથી. 58મા પાના ઉપર એક બીજી સ્પષ્ટતા કરે છે. આગળ એક પ્રશ્ન છે, એના જવાબ રૂપે ગુરુદેવ કહે છે, જો પ્રશ્ન શું છે પહેલા લઈએ, કે પરંતુ કર્મના ઉદયના કારણે શુભ ભાવ આદિ આશ્રવ ભાવ થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને? કર્મના ઉદયને કારણે શુભ ભાવ આદિ આશ્રવ ભાવ થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને? આશ્રવ અધિકારમાં આપણે પણ લીધું છે કે કર્મના ઉદય છે એને આશ્રવ કહેવામાં આવે, પણ ત્યાં તો કેટલી બધી સ્પષ્ટતા કરવામાં આવી કે એ કર્મના ઉદયો આશ્રવ ક્યારે થાય, કે જીવને રાગ દ્વેષ અને મોહના પરિણામ છે તો જ એ આશ્રવ થાય. જો રાગ દ્વેષ અને મોહ નથી તો એ કર્મના ઉદયો એ શુભાશુભ ભાવ એ આશ્રવ અને બંધનું કારણ થતા જ નથી. એની બે ત્રણ ગાથાની અંદર સ્પષ્ટતાઓ ઘણી કરવામાં આવી છે, એ વાત આપણે સમજ્યા પણ છીએ. છતાં અહીંયા ગુરુદેવ ફરીથી વાતને બીજી રીતે અહીંયા સમજાવે છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે. ગુરુદેવ શું કહે છે કે હા, પણ એ તો નિમિત્તની વિવક્ષાથી કથન છે. એ શુભ ભાવ તો જીવની પોતાની ભાવમંદ થવાની લાયકાત યોગ્યતા હતી તેથી થયો છે. શુભ ભાવ તો જીવની એ સમયે એવી ભાવમંદ એટલે કે એવા મંદ કસાયરૂપ થવાની લાયકાત યોગ્યતા હતી તેથી એવો થયો છે. શુભ ભાવ લાયકાત છે, તે કાળે એવી જ પર્યાયની પોતાની લાયકાત છે. તે કાળે શુભ ભાવના ષટકારકપણે થવું તે પર્યાયનો સ્વકાળ છે, એટલે એવી એ સમયની યોગ્યતા છે, અને એ પર્યાય એવી થવી એ પર્યાય ની ઉત્પત્તિ એ સમયે થવી એવો એ પર્યાયનો સ્વકાળ છે, અને એ પર્યાય એના ષટકારકપણે પોતે જ પ્રગટ થઈ છે, ઉત્પન્ન થઈ છે. ઘણી બધી વાત લઈ લીધી ગુરુદેવે, તો અહીંયા સિદ્ધાંતની વાતો એક સાથે ત્રણ લીટીમાં કેટલી બધી સમજાવી દીધી. કર્મના ઉદયના કારણે શુભભાવ આદિ આશ્રવભાવ થાય છે એમ જયારે શાસ્ત્રમાં કહ્યું છે, તો કર્મ જળ કર્મ છે કે પરદ્રવ્ય છે, અને એ કાંઈ જીવને શુભ કે અશુભ ભાવ કરાવી શકે નહીં. એટલે શુભભાવ જે થાય છે તો એ કર્મના ઉદયને કારણે નહીં, પણ કર્મનો ઉદય છે એનું નિમિત્ત પામીને જીવ પોતે શુભભાવ રૂપે થાય છે. શું કહ્યું? કે જીવ પોતે શુભભાવ રૂપે થાય છે એમાં પેલા કર્મનો ઉદય છે એ નિમિત્ત કારણ છે. એટલે એ શુભભાવ તો જીવની પોતાની યોગ્યતાથી થાય છે, પોતાની લાયકાતથી થાય છે, અને એ વખતે એનું ઉપાદાન એવું છે, અને તે કાળે એવી જે પર્યાય જે થઈ એ પર્યાય ઉત્પન્ન થઈ છે એ પણ એના સત્કારકપણે થઈ છે. પર્યાયના સત્કારક એના પોતાના એવી પર્યાય એ વખતે ઉત્પન્ન થવાની છે માટે થઈ છે, એ પર્યાયનો સ્વકાળ છે. પણ એવી પર્યાયને પણ જ્ઞાની છે, એવી પર્યાયને પણ જ્ઞાની છે, એ તો જ્ઞાતા ભાવે જુએ છે, એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. એની સાથે એ પર્યાય લક્ષ કરીને એના તરફ પણ જોડાતો નથી, એને એ હેય પણ લાગે છે. જ્ઞાનીને એ તો હેય પણ વર્તે છે. બહુ સિદ્ધાંતની વાતો મૂકી દીધી છે. પર્યાયના સટકારકો એના પોતાના, કોઈ પણ પર્યાય પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે, એક સમયની પર્યાય છે એ એના પોતાના સટકારકોથી ઉત્પન્ન થાય છે, કોઈના કારણે ઉત્પન્ન થતી નથી. એ પર્યાય ઉત્પન્ન થઈ એ વખતે ત્યારે જીવનું ઉપાદાન એવું જ હતું કે અશુદ્ધ ઉપાદાન હતું, તો પરનું લક્ષ્ય થતા શુભ ભાવ થવો એ એના કારણે થાય છે, એ એના કારણે થાય છે, એ સટકારકો એના પોતાના છે. અને એવો શુભભાવ થયો છે ત્યારે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, નિજ આત્મ સ્વરૂપનું જેને મહાત્મા આવ્યું છે, એને એ શુભભાવની જે પર્યાય થઈ છે એમાં એને કાંઈ ઈષ્ટપણું લાગતું નથી. એ શુભભાવમાં એને ઈષ્ટ બુદ્ધિ નથી, શુભભાવમાં સુખ બુદ્ધિ નથી, શુભભાવને એ ધર્મનું કારણ સમજતો નથી. પરંતુ એ શુભભાવની જે પર્યાય થઈ છે એને છોડીને એ પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે. બહુ સૂક્ષ્મ વાતો છે પ્રભુ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એનું પરિણમન બે પ્રકારે હોય છે એ વાત અગાઉ આપણે સમજ્યા છીએ. કયા બે પ્રકારે હોય છે? કે એ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને બહારમાં છે, ત્યારે પરનું લક્ષ થતા એને શુભભાવ થાય છે, છતાં પણ અંદરમાં એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહી છે. એટલે એને બે પ્રકારે પરિણમન છે. એક શુદ્ધ પરિણમન પણ ચાલી રહ્યું છે, અને બીજું આવું પરિણમન શુભભાવ રૂપે થવું એવું પરિણમન પણ થઈ રહ્યું છે. મિથ્યા દ્રષ્ટિને માત્ર એકલું અશુદ્ધ પરિણમન જ છે, સમ્યક દ્રષ્ટિને બંને પરિણમન છે, અને કેવળી ભગવાનને માત્ર શુદ્ધ પરિણમન છે. એટલે આ સમ્યક દ્રષ્ટિ જે અશુદ્ધ પરિણમન જે શુભભાવ છે એને એ જાણે છે, અને એ હે બુદ્ધિએ એને જાણે છે, એ છોડવા લાયક છે એમ એ જાણે છે. જ્ઞાનીને તે હે પણ વર્તે છે. જો નાના નાના વાક્ય ગુરુદેવે અહીંયા કહ્યા હોય, પણ એ જ વાક્ય ઉપર કોઈક જગ્યાએ ઘણો વિસ્તાર આવી ચૂક્યો હોય છે. એટલે કોઈ પણ વાતને હળવાશથી નહીં લેતા, ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે પ્રભુ, તો જ અંદરમાં જવાશે. એ જ એકમાત્ર માર્ગ છે. આ તો સિદ્ધાંતોનો સાર ભરી દીધો છે. ગુરુદેવની વાણી તો અમૃતમય વાણી છે પ્રભુ. આવી વાણી આપણને સાંભળવા મળવી, અને પછી આપણને એની રૂચિ થઈ અને એના ઉપર મનન મંથન ચિંતન થવું, એ તો અહો ભાગ્ય છે. આ સ્પષ્ટીકરણ પછી 58મા પાના ઉપર એક બીજો પ્રશ્ન છે, અને એનું સ્પષ્ટીકરણ છે નીચે, કે રાગનો ત્યાગ જ્ઞાનીને છે, પરંતુ કર્મમાં ઉદય મંદ થયો છે માટે રાગનો ત્યાગ તેને થાય છે ને? જો આ સિદ્ધાંતની અને મુદ્દાની વાત છે, જેને સમજવામાં સહેજ ભૂલ થાય તો કેવી દ્રષ્ટિ હોય. જે ધર્મના માર્ગમાં પુરુષાર્થ કરી રહ્યા છે ને એને માટે આ વાત છે. રાગનો ત્યાગ જ્ઞાનીને છે, આ તો સ્વીકારી, પરંતુ કર્મમાં ઉદય મંદ થયો છે. કર્મમાં એવો ઉદય અત્યારે વર્તે છે, સાનુકૂળતાનો ઉદય છે. કર્મમાં ઉદય જે છે, તીવ્ર ઉદયો જે છે એ હવે મંદ થયા છે, કષાયો મંદ થયા છે. એટલે કર્મનો ઉદય અત્યારે એવો થયો છે, કર્મનો ઉદય અત્યારે એવો છે, માટે એને રાગનો ત્યાગ થાય છે. કર્મનો ઉદય એવો આવ્યો એટલે એને દીક્ષા લીધી ને. બધાને આ વાત બેસી જાય કે વાત તો બરાબર લાગે છે, પણ જો ગુરુદેવ શું કહે છે, એમ નથી ભાઈ, એમ નથી. કર્મમાં તો ઉદય ગમે તેવો હો, કર્મનો ઉદય તો ગમે તે પ્રકારે હોય, પણ ભગવાન આત્મા કઈ નિર્માલ્ય થઈ ગયો છે કે કર્મના ઉદય સાથે જોડાઈને એમ વર્તે? જો એમ જ હોય તો કોઈ જીવ સમ્યક દર્શન પણ પ્રગટ ના કરી શકે અને પોતાના સ્વરૂપમાં સ્થિર પણ ન થઈ શકે. કર્મના ઉદયો તો ચાલ્યા જ કરે છે, કોઈ સમય ખાલી નથી કે જ્યારે કોઈ કર્મનો ઉદય ન હોય. એટલે કર્મનો ઉદય તો ગમે તેવો હોય, તેથી શું, પોતે ભગવાન આત્મા છે ને, પોતે જ્ઞાયક છે ને, પોતે સક્ષમ છે ને, પોતામાં એવી શક્તિ ભરી છે ને, પોતાને સાચા અને ખોટાનો ખ્યાલ છે ને, પોતાને વિવેક બુદ્ધિ વર્તે છે કે નથી વર્તતી? કર્મના ઉદય ગમે તેવા હોય તેથી શું, કર્મનો ઉદય ગમે તેવો હોય પણ સ્વરૂપનો ગ્રહણ થતાં રાગનો ત્યાગ થાય છે. કર્મના ઉદય એવા આવ્યા છે એટલે એને રાગનો ત્યાગ થયો છે એમ નથી. આમનામ એ કપડા બદલી અને દીક્ષા ગ્રહણ કરી લે એટલે કઈ રાગનો ત્યાગ થઈ જાય છે એમ નથી, એમ સમજાવું છું. સ્વરૂપનું ગ્રહણ થતા રાગનો ત્યાગ થાય છે. અને આ તો અધ્યાત્મના શબ્દો છે, આ ગુરુદેવના શબ્દો એ અધ્યાત્મના શબ્દો નહીં, આ તો આત્માની પ્રાપ્તિના સિદ્ધાંતો છે. જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એને આવા વાક્યોને યાદ રાખી સ્મરણમાં લઈ અને વારંવાર ચિંતન કરવું પડશે કે સ્વરૂપનું ગ્રહણ થતા જ રાગનો ત્યાગ થાય છે. આ એક જ વાતને આજે પકડી અને તમે બે દિવસ સુધી એ જ વાતનો વિચાર કર્યા જ કરો, કર્યા જ કરો, ચિંતન કર્યા જ કરો. આ વાત પકડવા જેવી છે, સ્વરૂપનું ગ્રહણ થતા રાગનો ત્યાગ થાય છે. કઈ પરપદાર્થને છોડતા કે કર્મનો ઉદય હવે એવો આવશે ત્યારે છૂટી જશે બધું, ના ના ના, એવી વાત નથી પ્રભુ. રાગનો ત્યાગ કરવાની વાત છે. પદાર્થો પ્રત્યે રાગ એને વર્તે છે, પદાર્થો પદાર્થોમાં છે, પદાર્થો એને રાગ કરવા માટે પ્રેરતા નથી. રાગ કેમ થાય છે? રાગ એની નબળાઈને કારણે થાય છે. તો નબળાઈ કેમ વર્તે છે? તો કે એનો પુરુષાર્થ ઊંધો છે. તો સાચો પુરુષાર્થ શું છે? તો કે સ્વરૂપનું ગ્રહણ કરવું. સ્વરૂપનું ગ્રહણ કરવું એ જ સાચો પુરુષાર્થ છે. આ તો અધ્યાત્મના શબ્દો છે. ત્રણ લોકના નાથને હરાવી નાખ્યો, કહે છે કે જાગરે જાગનાથ, અનંત કાળ ઘણા ઘેનમાં ગાળ્યો, હવે નિંદર પાલવે નહીં. હવે ભાઈ તું આ ઊંઘા કરીશ એ નહીં પાલવે, હવે તું જાગૃત થા, હવે ભગવાનને નિજ સ્વરૂપને ગ્રહણ કર, નિજ સ્વરૂપને ગ્રહણ કર. અને સ્વરૂપને ગ્રહણ કરતા એટલે કે પોતે શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા છે તેનો આશ્રય કરતા એને રાગનો અભાવ થઈ જાય છે, રાગનો આશ્રય છૂટી જાય છે. અને એમ રાગનો અભાવ કરતા એને સ્વરૂપની પ્રાપ્તિ થતા મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે રાગનો ત્યાગ તે ત્યાગ છે, બાકી બહારના ત્યાગ તો પ્રભુ કાંઈ ત્યાગ નથી. દ્રવ્યલિંગ ધારી ધારીને અનંતવાર એવા બહારના ત્યાગ તો કર્યા, મુનિપદ તો એવા ઘણી વાર ગ્રહણ કર્યા, પણ તેથી કાંઈ શું થયું? કાંઈ થયું નહીં. ભાવલિંગ વિના બધું ફોગટ છે. ભાવલિંગી મુનિ થવાની વાત અહીંયા તો કરી દીધી છે. પહેલા સ્વરૂપનું ગ્રહણ તો કર એમ કહે છે. આગળ 59માં પાના ઉપર કહે છે કે ભગવાન આત્મા સદાય શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ છે, તે સ્વરૂપની ઉપાદેય બુદ્ધિ, અને રાગમાં ત્યાગ બુદ્ધિ વડે કહે છે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવો. શું ભગવાન આત્મા સદાય શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ છે, એક વાત, આ મહત્વની વાત. અને તે સ્વરૂપની ઉપાદેય બુદ્ધિ, એવા સ્વરૂપનું ગ્રહણ કરવાની બુદ્ધિ, એવા સ્વરૂપને ગ્રહણ કરવાની બુદ્ધિ, એવા સ્વરૂપનું ગ્રહણ કરવું એવી બુદ્ધિ, એ ઉપાદેય બુદ્ધિ. અને રાગમાં ત્યાગ બુદ્ધિ વડે કહે છે કે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવો, પોતાના સ્વરૂપનો અભ્યાસ કરવો. આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ પોતે અખંડ એકરૂપ વસ્તુ છે, અને તેનું તે પણ એટલે કે જ્ઞાન, આનંદ, શાંતિ, વિતરાગતા, એવો જે આત્માનો ભાવ, વસ્તુપણું કહ્યું ને અહીંયા, સ્વરૂપનું વસ્તુપણું, એકરૂપ વસ્તુ, એનું વસ્તુપણું કેવા પણું છે, તો કે એ જ્ઞાન, આનંદ, શાંતિ, વિતરાગતા, એવો જે એનો ભાવ છે, એનો અભ્યાસ કરવો, વારંવાર એનો અનુભવ કરવો. આવો અનુભવ કરવા માટે આ એક જ્ઞાન આનંદ સ્વરૂપ તે હું સ્વ છું, અને રાગાદી ભાવ સર્વ પર છે, એવો ભેદ પરમાર્થે જાણીને જ્ઞાની સ્વમાં રહે છે, અને પરથી રાગથી વિરમે છે, પરથી ખસે છે. જો પરમાર્થે જાણીને એમ કહ્યું છે ને, એટલે કે રાગથી, રાગ દ્વેષ બધું એમાં આવી ગયું, રાગાદી પરથી એ ભિન્ન પડીને અંતરમાં જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન નાયકનો, પોતાના નિજ સ્વરૂપનો, જેમાં આનંદનું વેદન પ્રગટ થયું છે, તેનો અનુભવ કરવો, અને એવો અનુભવ કરીને જ્ઞાની સ્વમાં રમે છે, અને ફરથી સર્વ પ્રકારે વિરમે છે, વ્યવહારના રાગથી પણ તે સર્વ પ્રકારે વિરમે છે. જ્ઞાની પરથી ભેદ પાડીને સ્વમાં સ્થિર થાય છે, તે રાગને કારણે થાય છે એમ નથી, એટલે કે શુભભાવને કારણે કઈ સ્વમાં સ્થિર થાય છે એમ નથી, પણ પોતાના પુરુષાર્થથી ભેદ જ્ઞાન કરી અને સ્વમાં સ્થિર થાય છે. એટલે કે રાગ અને સ્વને જુદા પાડીને, રાગનો ભેદ કરીને સ્વમાં સ્થિર થાય છે. તેથી તો કહ્યું કે પરથી, એટલે કે રાગના યોગથી, રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. હૃદય કહે છે કે જુઓ કેવો શ્લોક છે, શું એની ગંભીરતા છે. નાની સ્વમાં રહે છે, અને પરથી રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. આ જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહીં. જ્ઞાન વૈરાગ્યની કોઈ અચિંત્ય શક્તિ છે, જે વડે જ્ઞાની સ્વમાં રહે છે અને રાગથી નિવર્તે છે, ખસે છે. સ્વમાં વસવું અને પરથી રાગથી ખસવું એ જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહીં. બહુ સુંદર વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આ કળશ પૂરો કરીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંતે.